એ સાત્વિક અવસ્થામાં ઉત્તરોત્તર એની વધતી આધ્યાત્મિક ઊંચાઈ, એના ભજનનું જે બળ વધતું જાય છે તેમ તેમ અંતર્મુક્તાની અનુભૂતિ, ઈશ્વરનું સામીપ્ય એના જીવનને સ્પર્શતું જતું હોય છે, અને સ્પર્શાતી અનુભૂતિઓ વડે સ્વયં એવો શાંત અને સ્થિર બને, તેની વૃત્તિઓ સાહજિક બની જાય, આપોઆપ જ એક ક્ષણ માત્રમાં પોતાની નિજી અવસ્થા એ પ્રાપ્ત કરી જાય. જેટલું સાધન વધારે થાય, જેટલું એકાંત વધારે મળે, એટલો એને પોતાને એટલો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે સાધક તરીકે, એનું વર્ણન ન થઈ શકે, વર્ણન નથી કરી શકે. મન મેરા તો મગન હુઆ હૈ આત્મ દર્શન. અને એટલે સુધી કહે છે કે આ જે સફળતા મળી છે એને મને ખબર નથી. કહા જાને આ કુન કમાઈ કુન કુન સે આઈ બસે. જ્યારે પણ સાત્વિક સફળતા મળે, અંતર્મુક્તાની અનુભૂતિનો આનંદ મળે, ત્યારે સમજવાનું કે આ ક્યાંથી આવ્યું, આ કયા ભવની, આ ક્યાંની કમાણી હશે કે જે આજે હું આટલી સાત્વિકતાની અનુભૂતિ કરી રહ્યો છું. અને એમાં પણ કોઈ સિદ્ધ સમર્થ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવો મહાપુરુષ એનું શરણ મળી જાય. એ મળી ગયા પછીથી એને પોતાને એમ લાગે કે હું મારે સાચે ઠેકાણે આવી ગયો, મને કોક મારું પોતાનું સ્વજન મને મળ્યું, સ્વજન નહીં પણ એ પોતાનો ઉદ્ધારક મળ્યો છે. કેસામ અહમ સમુદ્ધરતા, હું એને તારી લઉં છું. મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરાત પાર્થ, સહેજ પણ વાર કરતો નથી, તરત જ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એને તરત ને તરત જ એને નિર્દોષ બનાવી દઉં છું, નિર્મળ બનાવી દઉં છું. મહાપુરુષો જ્યારે પણ કોઈ પણ લાયક શિષ્યનો સ્વીકાર કરે ત્યાર પછી એના જે કઈ ગુણ અવગુણ હોય બધું જ માફ કરી દે. મન મેરા તો ગાડા ઘેલા, એની વાત સ્વીકારું તો એમ ગુણ દોષ જે કઈ છે એ બધા જ પડેલા હતા, છતાંય ગુરુ મહારાજે મારો સ્વીકાર કર્યો. એટલો બધો આનંદ, અને એ આનંદની સાથે ગુરુ મહારાજનું સામીપ્ય, અને એ સામીપ્યથી એને પ્રાપ્ત થતી ઉત્તરોત્તર આગળ વધતી અનુભૂતિ, જેનું વર્ણન સ્વયં નથી કરી શકતા, બસ એટલું જ કહી દે છે સદગુરુમય આનંદ. મને જે કંઈ થયું, જે કંઈ પ્રાપ્ત થયું મારા ગુરુ મહારાજના આશ્રય, શિર સતગુરુ સંત પ્રતાપ વર્તી ઠરતી, માથે ગુરુ મહારાજનો વરદ હસ્ત હોય, એની કૃપા હોય, તો જ વૃત્તિઓ ઠરે, વૃત્તિઓ તો જ શાંત થાય. નહીતર જુઓ જ વૃત્તિઓ કેટલી તોફાની, કેટલી હેરાન કરે છે, કે આપણી જ વૃત્તિઓને સાથે લઈને આપણું જ મન આપણને ક્યારેય ઠરીને બેસવા નથી દેતું. પણ ગુરુ મહારાજની અનુકંપા અનુગ્રહ એ સાહજિકતામાં આ મન ઠારી દે, સ્થિર કરી નાખે, એની જે પ્રવાહિતા છે એને અટકાવી દે અને બરફની માફક એને ઘન બનાવી દે. છે પાણી, બરફે પાણી છે, પરંતુ એને સામીપ્ય મળ્યું અને એના પરિણામ રૂપ એને પોતાના નિજ ચિદઘન સ્વરૂપને, પોતાનું ચિદઘન સ્વરૂપ એના વડે અંતસ્થ બની પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. જે અનુભૂતિ સાધક તરીકે મેળવી એમાં જ એ પોતે સ્વયં એટલા બધા આનંદમાં છે કે બસ સદગુરુ મળે આનંદ. જબ આરંપાર દેખા, પોતાની જે નિજવૃત્તિઓ છે એની પાર, એની અંદર પેસી ગઈ, ઉડા ઉતરી, એમાંથી પાર નીકળી ગઈને જે પોતાનું સ્વરૂપ છે ત્યાં સુધી હું એને પામી શકું. નિજ સ્વરૂપને પામવાનું, નિજ આનંદ બ્રહ્મ દદાર હરિ ઓળખાય. ક્યારે ઓળખાય? જ્યારે ગુરુની કૃપા પ્રાપ્ત થાય, સદગુરુ મળે અને સદગુરુ પણ સાહજિકતાથી સાધન આપી દે, આ પૂછી લે, તો એ જીવનની શાંતિ, એ મનની સ્થિરતા, એ વૃત્તિઓને ઠરીને ઠામ થવાની શીતળતા ત્યાંથી જ મળી શકે જ્યાં હોય. બાકી ભટકતા મને કામ ના શકે. કેટલી સરસ વાત કહી છે તમે. મન એકાગ્ર અને સ્થિર હોવું દરેક બાબતમાં જરૂરી છે. જગતના કોઈ પણ વ્યવહારમાં પણ જો મનની અસ્થિરતા હશે તો કામની સફળતા, કાર્યની સફળતા નહીં થાય, એનું પૂરેપૂરું પરિણામ પણ નહીં મળે. હા, થોડુંક કામ થશે પણ એ અધૂરું હશે, એના પરિણામ પૂરેપૂરા નહીં હોય કે જેનાથી આપણને સંતોષ થાય. મનની સ્થિરતા સામાન્ય જીવન પણ જો માગતું હોય, સામાજિક જીવનને પણ મનની સ્થિરતા તો આવશ્યક છે, જો કામ ન કરી શકે. ભણતા શિક્ષક પણ કહે કે ધ્યાન આપો જોઈએ, પણ ધ્યાન નથી આપતા. બીજી સ્થિરતા છે, એ સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થઈ શકે, કામ પણ બગડે. ગમે તે કામ કરવા બેઠા છે, મન બીજે ગયું, અન્ય મનસ્ક થયો, એની સાથે અહીંયા કઈક ભૂલ થઈ જશે અને ભૂલ પછી એમને જતી રહેશે, ખબર નહીં પડે, કારણ અન્ય મનસ્કતા છે. ભૂલ થઈ ગઈ છે છતાં એ જાણતો નથી કે આ ભૂલ છે. પોતાના જીવન વ્યવહારમાં આ રીતની પ્રવૃત્તિ મન સતત કર્યા કરતું હોય, જે દિશાએ જવાનું હોય વ્યવસ્થિત, એનાથી અવળું ચાલવાની કટેવ પડેલી છે આ મનીરામ. કોઈ પણ એક કાર્ય લો અને પછી કરવા બેસો, જે મન બીજે ક્યાંક ભમી જશે. એ અસ્થિરતા ને મનની અસ્થિરતા, મગજની અસ્થિરતા તો બહુ જુદું કામ કરે, પણ જે મનની અસ્થિરતા આવી રહી એને કારણે તમે તમારા કાર્યને વિકૃત કર્યું, બગાડી નાખ્યું, તમારી વૃત્તિઓ પણ વિકૃત થઈ ગઈ. કારણ અસ્થિરતા. જો મગજની અસ્થિરતા આવે તો માણસ ગાઢો થઈ જાય, મૂર્ખ કહેવાય, પણ જે મનની અસ્થિરતા અનિશ્ચિતતા બેદરકારી, એ અવસ્થા આપણા માટે અશાંતિ ભરી અને કંઈક અપરાધ વાળી, ઘણા બધા નુકસાન વાળી હોય. સાહજિકતામાં ખબર ના પડે આ નુકસાન થઈ રહ્યું છે. એટલે એ મનને સ્થિર કરવા મની આખી પ્રવૃત્તિ અહીંયા આગળ મહારાષ્ટ્રીએ બતાવી. જ્યાં સુધી મન એકાગ્ર ન થાય, તત એકાગ્ર મનકૃત્વા યથા ચિત્તે ઇન્દ્રિય ક્રિયા. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને પણ એ બાબત બતાવી કે યત્નપૂર્વક પ્રયત્નથી મન ઇન્દ્રિયો અને ચિત્તને સ્થિર કરવાનું છે. યથા ચિત્તે ઇન્દ્રિય ક્રિયા, પ્રયત્નપૂર્વક, અને એ સ્થિર થશે ત્યારે જ તમે આગળ વધી શકશો. જીવનમાં અનેક વ્યવહાર હોય, અનેક કાર્યો હોય, પણ જ્યાં સુધી એ કાર્યમાં સ્થિતિ ન આવે, સ્થિરતા ન આવે, ત્યાં સુધી એમાંથી પરિણામ પણ નહીં આવે અને આપણને સંતોષ પણ નહીં થાય. અધૂરું રહેશે, અધકચરું ઊભું કરેલું હશે અને અધૂરું છોડીને પાછું ત્યાંથી આગળ નીકળી જશે. એટલે સફળતા તો ક્યારે જોવા મળે જ નહીં, માત્ર નુકસાન. એ સમય વેડજો, કઈ મળી નહીં, ઘેર પાછા. એમાં યત્નપૂર્વક એકાગ્ર બનીને જો કંઈક કર્યું હોય તો એના પરિણામ આપણને અવશ્ય મળશે, પણ એ ચૂકી ગયા. મનની સ્થિરતા એ આખા જીવન વ્યવહાર ઉપર આધાર છે. મન અને પ્રાણ આખા શરીરનો વ્યવહાર ગોઠવે છે, ચલાવે છે, શરીરને ફેરવે છે. બાકી શરીર તો મરદું જ છે, મન અને પ્રાણ બે ભેગા થઈને આ મરદા, આ શરીર રૂપી મરદાને લઈ ફર્યા કરે છે. પ્રાણ એટલે શ્વાસ, આત્માની આત્મા તો એનો માત્ર દ્રષ્ટા જ છે. પ્રાણ શ્વાસ બંધ થઈ જાય તો એક મન આ શરીરને ફેરવ્યા કરે છે અને બીજું પ્રાણ, અંદર રહેલો આત્મા છે એ બધું જોયા કરે છે કે જ્યાં પહોંચવાનું છે. એટલા માટે તો આપણે ધ્યાનમાં, પ્રાણાયામમાં, યોગમાં પ્રાણને પહેલો સ્થિર પકડીએ છીએ, એની સાથે મનને જોડાડીએ છીએ. એ મન અને પ્રાણ બંનેને આત્મામાં સ્થિર કરીએ છીએ. અને ત્યારે સુરત શબ્દ એકતાર હુઆ, એ સુરત અને શબ્દ પ્રાણનો શબ્દ છે અને સુરત મનની છે, એ બે એક થઈને પછી આત્માની સાથે. જ્યારે પણ શ્વાસ લઈએ છીએ ત્યારે અંદર શબ્દ ઉત્પન્ન થાય, અવાજ. એ અવાજનું નામ છે શબ્દ, ઓમ ઓહમ સોહમ. એની સાથે મન જોડાય ત્યાર પછીથી એ આત્મા સુધી પહોંચીશું. તો આવી એક સ્થિરતા લાવવા માટે પોતાના શરીરને પ્રાણ અને મનથી સ્થિર કરી એને આત્મા સુધી પહોંચવાનું, એ જ્યારે પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ સાધક તરીકે, ત્યારે જ આગળ વધી શકાય. બાકી તો અહીંયા આગળ કહ્યું કે ચાર યુગ, ચાર અવસ્થા અને ચાર દિશા પણ બતાવી. અહીંયા આગળ મન મેરા તો પૂરબ ફર્યા, પછમ ફર્યા, દખન મેં દક્ષાલીના, સદગુરુ મોયે આન મિલે તબ અવતર આસન. સાધક તરીકેની એક જિજ્ઞાસા છે, મુમુક્ષા છે કે મારે કંઈક પ્રાપ્ત કરવું છે, મારે કંઈક મેળવવું છે. ક્યાંથી મળશે? મોટા ભાગે આપણે પણ સાહજિક રીતે જોઈએ છે વ્યક્તિગત જીવનમાં કે એનામાં ઉત્સાહ હોય છે, જિજ્ઞાસા હોય છે. કોઈ ને કોઈ મહાપુરુષનું નામ સાંભળે એટલે દોડી જાય છે એને સેવવા માટે, એના સત્સંગ માટે. કંઈક મળશે, ચાલો જઈએ સાંભળીએ. બહુશ્રુત બને, ઘણા બધાને સાંભળે. મન મેરા તો પૂરબ ફર્યા, પછમ ફર્યા, બધી દિશાઓમાં, દસે દિશાઓમાં કાંઈ બાકી રાખ્યું નહીં, ભટક્યા જ કરી. મનોવૃત્તિ સ્થિરતા પ્રાપ્ત કરી શકી નહીં. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ બધે. અરે દખણ મેં દક્ષા લીના, દીક્ષા પણ લીધી છતાં એની અંદર પૂરેપૂરો સંતોષ તો ન જ મળ્યો. હવે આટલું બધું દસે દિશાની અંદર રખડ્યા, ઘણું બધું સાંભળ્યું, જોયું, અનુભવ્યું, છતાંય લક્ષ્ય પ્રાપ્ત ન થયું. હવે લક્ષ્યને મેળવવા માટે કશું જ બાકી રાખ્યું નહીં, કોઈને બાકી રાખ્યા નહીં. જ્યાં થયું ત્યાં દોટ મૂકી અને ગયા, સાંભળ્યા, લઈ આવ્યા છીએ. પણ આખરે પોતાના જીવનમાં જયારે પાછો પરોવાય ત્યારે અતો એવો ને એવો થઈ જાય. પણ कैसे जा रहे, सदगुरु मय आन मिले। तब उत्तर आसन की ना, उत्तर आसन इसलिए आगर नू ऊपर नू कहूं दसे दिशाओ माथी थाक्या हरिया काई न मळ्यो निष्फल गया, त्यार पछी सदगुरु मय आन मिले। तब अग्यारमी दिशा में लई गया अंदर पिचाल रे, आ बधी दिशाओ तो जगत में हाफा मारा होशे, काई ज नहीं मळे। तारे तारा जीवन नू लक्ष्य जोईए छे, तारे जीवन आधार जोईए छे, ए अंदर एकमात्र परमात्मा नू स्वरूप बैठेलू छे। अने परमात्मा नू स्वरूप ज त्यां बैठेलू छे तारा मां, बार थी क्या नहीं मरे। अभी दृष्टि गुरु महाराजे आपी मने, मारा मन ने भटकता मन ने जे बार अतु व्यवहार मां दुराचार नी अंदर वासना मां व्यसन नी अंदर ए बद्धा माथी काढ़ी ने बद्धे थी बार खेंची लावी। सबके ममता ताग बटोरी, मम पद मनही बांझ बर डोरी। बद्धी ममताओं ने, बद्धी आसक्तियों ने, बद्धी ज रखड़पादक छे एने तोड़ावी छोड़ावी ने बद्धानो एक दोरडू बनावी। अने ये दोरडानो एक छेड़ो मन ने बांध्यो अने बीजो छेड़ो भगवान ना चरण मां, मम पद मनही बांझ बर डोरी, मन ने मारा चरण मां दोरी थी बांध्यो। पछी ए भगवान ना चरण मां अर्पण थई गयु अने त्यां एकाग्र थयु, एनु नाम छे पोताना मां रहेला परमात्मा नी आत्माराम नी साथे नी एनी ब्रह्म संबंध नी उपासना। एने ब्रह्म संबंध थई गयो, आत्मा परब्रह्म छे। अने ए अहम ब्रह्मास्मि जे आपणो वैदिक आपणा वेद नु महावाक्य छे त्यां आपणने लईने उभा रखी दीधा। ब्रह्म संबंध नो अर्थ ज ए छे कि कोई पण अनुष्ठान उपासना ने भक्ति द्वारा आखरे पोतानामां बैठेला परमात्मा नी साथे जोड़ावुं। अयम आत्मा ब्रह्म, आत्मा ए ज परब्रह्म छे अने भगवान ए मारा हृदय नी अंदर आत्मा रूपे परब्रह्म रूपे मारा इष्ट अंदर बैठेला, आ भावना करवा। त्यारे अंतस्थ साक्षात्कार थाय तो ज एमांथी भगवत दर्शन प्राप्त। बाकी भगवान ने मन तो आ बधे कोई एने तो सर्वत्र समान छे, दरेक जग्याए होवा छतां प्रगट त्यां होय छे कि ज्यां ए भावना करे छे। जाकी रही भावना जैसी प्रभु मूर्ति ता देखई, भगवान शिव पण ज्ञानस्थ होय योग मां बैठेला होय समाधि मां छताय हरि व्यापक सर्वत्र समान। भगवान सर्वव्यापक समान रीते छे पण क्यां आगाडी देखाय, प्रेम ते प्रगट होय। ज्यां प्रेम हशे भाव हशे त्यां ज भगवान प्रगट थाय। भगवान ने सौथी पहला अपना हृदय मां प्राप्त करवाना छे, एने हृदय मांथी शोधीशुं त्यां जड़शे तो पछी दुनिया मांथी जड़ी जशे, वार नहीं लागे। पण दुनिया मां शोधवा जईशुं तो नहीं जड़े, केम कि बैठो छे अंदर अने शोधीए छे बहार। अने व्यवहार पण एवो छे आपणा जीवन नो कि अंदर बैठेला ने ए जोवा देतो नथी, अने एम कहे अंदर छे ज नहीं कहीं, अमे जाणीए छे अंदर नथी, आम कहीने पोते अजाण बनी जतो। अने अनभिज्ञ अवस्थामां ए पोताना स्वस्वरूपथी क्यांय दूर नो दूर रखड्या करतो होय, होय अहींया पासे पोताना ज घरमां पोतानी अंदर ज, छतां एने शोधवा माटे दूर 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 क्यांय यात्रा करवा निकळी जाय, क्यांय भटकवा निकळी जाय। पण बधे थाकीने ज्यां सुधी पाछो पोतानामां अंदर घरमां न आवे ત્યાં સુધી એને ભગવાન મળવાનું, ત્યાંથી શાંતિ પણ નહીં મળે। અને એટલે જ કહ્યું કે હું બધે જ ફરી આવ્યો, દશે દિશામાં દેખ લીયા, અરુકેતા જો જન્નાવા આવશે, હું કેટલી દોડ 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 કર્યો, ઘણું બધું દોડ્યું, ઘણા બધાની પાછળ દોડ્યું. સદગુરુ મોહે આનંદ, જયારે ગુરુ મહારાજ મળ્યા અને એમણે મને જે કઈ આપ્યું એ સાધનને પકડી લઈને હું બેસી ગયો, એમાંથી મને જે કઈ મળ્યું એવું બીજે ક્યારે પણ મેં અનુભવ કર્યો નથી. અને એટલે કહ્યું સદગુરુ મોહે આન મિલે તબ ઓતર આસન. વૃત્તિઓ ભટકતી જ રહેવાની, ક્યારે સ્થિર થવાની નહીં. એક જગ્યાએ જઈ હોય છતાંય ફરી ફરી પાછી ત્યાં આગળ વારંવાર જવાની, કારણ વૃત્તિઓ અબુધ અવસ્થામાં મનની સાથે રઝળ્યા કરતી હોય છે. જેને રખડવાનું હોય ને એને કોઈ ધ્યેય ના હોય, કોઈ લક્ષ્ય પણ ના હોય, કોઈ ગંતવ્ય ના હોય કે અહીં જવું છે એમ નહીં, બસ ફર્યા કરવું. એકની એક જગ્યાએ 50 વાર ને 100 વારે ફર્યા કરે, લક્ષ 84 ની અંદર ફર્યા જ કરે. બહાર નીકળવાની ઈચ્છા જ ન હોય, જિજ્ઞાસા જ ન હોય તો કઈ રીતે બહાર નીકળી શકો. જ્યારે એને પોતાને અંદરથી પરિપક્વતાની અનુભૂતિ થાય, જ્યારે આમાંથી બહાર નીકળવું છે, માણસ તરીકે જન્મ મળ્યો છે તો લાવ કંઈક સાધન કરી લઉં, કંઈક ભગવાનની ઉપાસના કરી અને પોતાના આત્માની સમીપ બેસવું. ઉપ સમીપે નિષાદતી ઇતિ ઉપરિષદ, પોતાની નજીકમાં બેસવું એનું નામ જ ઉપનિષદ. પોતાની ક્યાં તો ગુરુની સમીપમાં, કોઈ ઋષિની સમીપમાં બેસવું એનું નામ છે ઉપનિષદ. અને ઉપનિષદ એટલે એનું એની અંદર શું છે, જ્ઞાન. આપણે જ આપણી બધી વૃત્તિઓ મન વૃત્તિઓથી આપણા પોતાની પાસે જ બેસી જઈએ તો પછી અંદર જ્ઞાન ભરેલું જ છે. ઉપનિષદ એ તો જ્ઞાન છે, અને પાસે બેસીને જ જ્ઞાન મેળવી શકાય, પ્રાપ્ત કરી શકાય, દૂરથી નહીં મળે. રખડતા કે ભટકતા પણ એ જ્ઞાનની અવસ્થા, જ્ઞાનનું સાધન પ્રાપ્ત નહીં થાય. ઉપનિષદનો અર્થ જ અંદર બેસી જઈને, પોતાનામાં જ બેસી જઈને અંદર જે આપણું પોતાનું સાચું સ્વરૂપ છે એનો અનુભવ કરી અને એની પાસેથી જ શાશ્વતતાનું જ્ઞાન મેળવવું એનું નામ ઉપનિષદ. બધે ફર્યા પછીથી ફિરતા માત્ર આપણા પોતામાં જ આપણને મળશે. તીર્થયાત્રામાં કોઈ દિવસ સ્થિરતા મળેલી સાંભળી છે, જોઈ છે, અનુભવી છે? તીર્થમાં તો ચાણક્ય તો બહુ બહુ કઠોર વાત કહી દીધી છે, તીર્થયાત્રા અધમા અધમા, અધમમાં અધમ અવસ્થા. જો કોઈ યાદ હોય તો તીર્થયાત્રા ઉત્તમ સહજ અવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણ અને કનિષ્ઠા, અને છેલ્લે કહ્યું અધમા અધમા. એ જે મનોવૃત્તિ રખડે છે અને યાત્રી જાય ખરો, યાત્રા કરવાના ભાવનાથી જાય, સદભાવથી જાય, ભક્તિભાવ પૂર્વક જાય ખરો, પણ એને સ્થિરતા નહીં મળે. અહોભાવ ભલે મળે તીર્થના દર્શન કરીને, ભગવાનના દર્શન કરીને, પણ સ્થિરતા અને શાંતિ નહીં. કેટલી અસુવિધાઓ, કેટલી દોડાદોડ, અને તમે સાધુ પણ સ્થિર એક જગ્યાએ બેસવાની ઈચ્છા કેમ કરે? મહારાજ બહુ દેખ લ્યા, અબ એક જગ્યાએ બેઠ કે ભજન કરના હૈ, બહુ દેખ લ્યા કે દસે પૂરબ ફર્યા, પછમ ફર્યા, દખણ મેં દક્ષાલીના, બધું જ ફરી ચુક્યા. પછી અનુભવ કે જેટલો એક જગ્યાએ સ્થિર બેસતા સાધન ભજન થાય એટલું સાધન ક્યારે ફરવાની અંદર નથી થતું. હા, પરિવ્રાજક પણ ખરું ફરવાની અંદર, એ અનાસક્ત રહેવા માટે પરિવ્રાજક પણ છે કે ફરવાથી, ફરવાને કારણે કોઈ પણ એક જગ્યાની, એક સ્થાનની આસક્તિ ન બંધાઈ જાય, એટલા માટે પરિવ્રાજક ધર્મ છે. પણ પરિવ્રાજક અવસ્થા સિદ્ધ કર્યા પછીથી એને સ્થિર તો થવું જ પડે કે હવે કોઈ એક જગ્યાએ બેસી માત્ર ભજન કરવું છે. અને એ જે એક સ્થાને બેસીને જે ભજન સાધન થાય, સ્થિરતા આવે એવી પરિવ્રાજકતામાં નહીં આવે. અને એટલા માટે જ મહારાજે કહ્યું કે પરિવ્રાજક અવસ્થા જોઈ લીધી, ભ્રમણ કરી લીધા તીર્થે તીર્થના બધી દિશાઓમાં, પણ જ્યારે અતર આસન કિના જ્યારે અંતર્મુખ થયો અને ઉચ્ચ એવું પોતાનું અંદરનું એને સાનિધ્ય પ્રાપ્ત થયું અને એના વડે એને જે પોતાની પોતાની જગ્યા શોધી લીધી, અતર આસન કિના, પછી આસન બિછાવીને બેસી ગયા. બસ યહી અબ હમારા આસન, અબ યહી હમ રહેંગે, રમ જાયેંગે. અને એ પણ પાછું રમત ક્યાં સંતો હે, જમત રમત કર રહી હે કહા, રમત ની પાછળ કે આખું જગત રમત જ છે. ઈશ્વર આ સૃષ્ટિને રમત કરી રહ્યો છે. તો કોઈ પણ કાર્ય એ માત્ર રમત છે. એ બધાને છોડી સાહજિક પોતાની અવસ્થા, પોતાના સ્વરૂપનું કઈ એ બધી રમત છોડી અને પરિવ્રાજકપણું પણ છોડી દઈ, પોતાનામાં સ્થિર થઈ એક આસને બેસી જાય. અને એ આસને બેઠા પછીથી પોતાના બ્રહ્મ સ્વરૂપ, નિજ સ્વરૂપનું અનુસંધાન, નિજ આદ, નિજ આત્મ બ્રહ્મ હરિ ઓળખાયો, અને ત્યાં નિજ આત્મ બ્રહ્મ દીદાર દદાર હરિ ઓળખાયો, પોતાના નિજ આનંદનો જે દદાર અનુભવ થયો એનાથી હરિ ઓળખાય, એના વડે જ મને મારો પરમાત્મા ઓળખી, હું ઓળખી શક્યો, મને ઓળખી. આવી જે અંતસ્થા પોતાની ચિત્ત વૃત્તિઓને પોતાનામાં સ્થિર કરી અને શાંત બેસી જવું એનું નામ છે અતર આસન કિના. અને એ આસન પણ કેવા પ્રકારનું, ઉચ્ચતર. આ બીજા અત્યાર સુધી હતા એના કરતા કઈક શ્રેષ્ઠ પ્રકારનું, કે જેના વડે હું સહજ સ્વરૂપને મેળવવા માટે ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર એમણે બતાવેલા પથને માર્ગે ચાલીને મેં મારું આસન કર્યું. આસન કરના એટલે સ્થિર થવું, જે આપણને ઉત્તર ઉત્તર આધ્યાત્મિકતામાં આગળ વધારનાર છે, ઉર્ધ્વગતિ આપનાર છે, એનું નામ છે અતર આસન. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, પહેલો અને ત્યાર પછીનો જે તૈયાર થાય, એટલા માટે કહ્યું ઉત્તર. પૂર્વ એટલે પહેલાનું જે થઈ ગયું છે, મન મેરા તો પૂરબ ફર્યા, પહેલા ફરી ચૂક્યું, અને હવે અતર આસન ગીના, હવે હવે એનો ઉત્તરાર્ધ હવે પછીનો જે શરૂ થાય છે. એમ પહેલો પ્રશ્ન અને પછી ઉત્તર, પેલો ભૂતકાળ અને પછી હવે વર્તમાન, એટલે એ પૂર્વને છોડી દીધું કે જેમાં હવે કઈ રાચવા જેવું નથી, રમવા જેવું નથી. પછમ ફર્યા, પશ્ચિમમાં જે અસ્ત થઈ ગયું પણ ત્યાંય કઈ ને મળ્યું એને પણ છોડી દીધું. પૂર્વને પણ છોડ્યું, પેલાનું હતું એ, પછમ ભર્યા જે આથમી ગયું છે, જે વપરાઈ ગયું છે એને પણ છોડી દીધું. દખન મે દક્ષાર, દક્ષિણ ની અંદર જે કઈ કઈક એવા પ્રકારની આશા જાગી કે કઈક એ થશે, પણ ત્યાંય કઈ ન મળ્યું, એટલે એને પણ છોડી દીધું. અહીંયા પણ કઈ વરવાનું નથી, કશું મળવાનું નથી. હવે તો આ બધા જ વ્યવહારને, આ પ્રવૃત્તિને છોડી દઈને હવે આનાથી ઉપર ઉઠીને ઉત્તર આગળ વધવું, ઉપર જવું. અને એ રીતે ઉત્તરોત્તર આગળ વધી અને પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સદગુરુ મળે, ગુરુ મહારાજ મને મળ્યા, ત્યારે જ મારું એ આસન છે, મારી અવસ્થા, મારું જે જીવન જે નીચે હતું એને ઉઠાવીને સાધન એ જ માણસના જીવનની અંદર મહત્વનું છે. સદગુરુ સિવાય કોઈ દિશા નહીં બતાવી શકે, કોઈ દ્રષ્ટિ નહીં આપી શકે, કોઈ ગતિ પણ નહીં આપી શકે. અને એટલા માટે જ લક્ષ્મણદાસજી મહારાજ સ્વયં પોતાની અનુભૂતિને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી, અને એટલે સુધી કે